પ્રકરણ 12. મેં તો ગુનેગાર તેરા રે. અષાઢી સંવત 1862ના અંતિમ દિવસે, એટલે કે જેઠ વદ અમાસને દિવસે, ગઢપુરમાં શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમણા 12ના ઓરડાની ઓસરીએ ગાદી તકીએ બિરાજ્યા હતા. મહારાજે સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને કંઠમાં તુલસીની નવીન કંઠી તથા પુષ્પના સુગંધિત હાર પહેર્યા હતા. શ્રીહરિ સમક્ષ મોટા મોટા સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સભામાં કૃપા કરીને વાત કરી. સૌ સંત હરિભક્તો, ધ્યાનથી સાંભળો. આજે અમે એક દ્રષ્ટાંત કહીએ છીએ, એનો સાર ગ્રહણ કરીને સૌ એને જીવનમાં ઉતારજો. એક ચક્રવર્તી રાજા હતો. તેને એકવાર વિચાર આવ્યો કે મારા રાજ્યમાં કોણ સુખી છે ને કોણ દુઃખી છે એની મારે તપાસ કરવી જોઈએ. મારા ગરીબ, દુઃખી ને પીડિત પ્રજાજનો જ જો સ્વયં મને એમના દુઃખની વિતક સંભળાવે તો જ એનો કંઈ સચોટ ઉપાય થાય. પણ એ બિચારા મારા સુધી ક્યાંથી પહોંચી શકે? મારે જ એમની પાસે જવું જોઈએ. જો રાજા તરીકે જ હું એમની પાસે જઈશ તો એ લોકો દિલ ખોલીને મારી સાથે વાત નહીં કરી શકે. સરખે સરખામાં જે નિકટતા રહે છે એ રાજા અને પ્રજા વચ્ચે ક્યાંથી સંભવે? એ માટે તો મારે વેશ બદલીને સામાન્યમાં સામાન્ય પ્રજાજન જેવો બનીને એમની વચ્ચે જવું જોઈએ, જેથી એમના દુઃખને પીડા હું સમજી શકું ને એ દૂર કરવાના ઉપાય યોજી શકું. આમ વિચારીને એ રાજા ફકીરનો વેશ પહેરીને એના બધા મંત્રીઓને પણ ફકીરના વેશમાં સાથે લઈને એના રાજ્યના જુદા જુદા ગામોમાં ફરવા નીકળ્યો. રાજાનો આખો કાફલો ગામના ચોરે જઈને ઉતરતો ત્યારે ગામડાના લોકો કાળા દરવેશમાં આવેલા આ ઓલિયાઓની જમાતને જોવા ટોળે મળતા રાજાની સૂચના પ્રમાણે ફકીરના વેશમાં રાજાનો મંત્રી ઊભો થઈ મોટેથી લોકોને કહેતો, પ્રજાજનો સૌ સાંભળો, આ બેઠા એ સ્વયં રાજાધિરાજ છે. તમારે જે કંઈ તકલીફ હોય, તમારા ઉપર અહીં કોઈ જુલમ થતો હોય કે અન્યાય થતો હોય તો તમે નિસંકોચ આજે મહારાજા સમક્ષ અરજ કરી શકો છો. આજે તમારે આંગણે સ્વયં રાજા પધાર્યા છે. એમની આજ્ઞા પાળી, એમની સેવા ચાકરી કરી તમે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકો છો. આવો અવસર વારંવાર નહીં આવે. મારા વચન ઉપર વિશ્વાસ રાખી એનો અમલ કરશો તો સુખનો પાર નહીં રહે. મંત્રીની વાત સાંભળી કેટલાક એને મજાક માની હસવા માંડ્યા. કેટલાક લોકો તો ગુસ્સે થઈ મંત્રીને ગાળો ભાંડવા માંડ્યા. પણ કેટલાક નિર્દોષ હૃદયના નેક દિલ ઇન્સાન હતા. તેમણે મંત્રીની વાત ઉપર વિશ્વાસ રાખી રાજાને અરજ કરી, તેમજ રાજાની આજ્ઞા પાળી તેમની ખૂબ સેવા ચાકરી કરી. રાજાએ દરેકની અરજ સાંભળી દરેકના નામઠામ તેમજ એમની વર્તણૂકની વિગત મંત્રી પાસે નોંધાવી લીધી. આ રીતે પોતાના રાજ્યના દરેક ગામમાં ફરી રાજા એની રાજધાનીમાં પાછો આવ્યો. પછી રાજાએ જે જે વ્યક્તિઓએ નામઠામ લખાવેલા એ બધાને હુકમ કરી તેડાવ્યા. એમાંથી જેણે રાજાની આજ્ઞા માની સારી સેવા કરી હતી એમને રાજાએ જમીન જાગીર આપી ન્યાલ કરી દીધા, અને જેણે રાજાનો તિરસ્કાર કરી દ્રોહ કરેલો એમને કારાગૃહમાં પુરાવી સખત શિક્ષા કરી. આટલું કહ્યા બાદ થોડું અટકીને મહારાજ બોલ્યા, આ તો એક દ્રષ્ટાંત છે, હવે એનો સ્પષ્ટ સિદ્ધાંત કહું છું, એ સૌ સાંભળો. અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ એવા અમે સ્વયં પુરુષોત્તમ નારાયણ આજે આ બ્રહ્માંડમાં સાધુના વેશમાં મુક્તોના મંડળ સાથે આવ્યા છીએ. કરોડો જીવોના કલ્યાણ અર્થે અમે સંતોના મંડળો સાથે ગામે ગામ વિચારીએ છીએ. અમારા મુક્તો સૌને સમજાવે છે કે આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. એમની આજ્ઞા પાળી, એમની સેવા ચાકરી કરી, એમની પ્રસન્નતાના ભાજન બનો તો ધન્યતાનો પાર નહીં રહે. એ વાત જેને સત્ય મનાશે એ બળભાગીને અમે અક્ષરધામમાં દિવ્ય સુખના અધિકારી બનાવીશું. પણ જે અમારો કે અમારા સંતનો દ્રોહ કરશે એ તો નિશ્ચય અધોગતિ પામશે. આ અવસર જે ચૂકી જશે એના પસ્તાવાનો પાર નહીં રહે. આ વાત સાંભળીને સૌ અંતરમાં એને સંગ્રહી રાખજો ને એમાં લેશ માત્ર પણ સંશય ન કરશો. વળી એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. કેવળ પુરુષ પ્રયત્નથી જ કલ્યાણ ક્યારેય સધાતું નથી. જ્યારે પરમેશ્વરની કૃપા થાય છે ત્યારે જ મોક્ષ પ્રાપ્તિ થાય છે. માટે હું કાંઈ પાપ કરતો જ નથી એવો ગર્વ ક્યારેય ન કરવો. આ વાત સમજવા એક દ્રષ્ટાંત કહું છું, તે સાંભળો. તે સાંભળીને તમારા મનની ભ્રાંતિ દૂર થશે. એક અવસરે એક રાજાએ પોતાના રાજ્યની સમસ્ત પ્રજાની એક જાહેર સ્થળે વિરાટ સભા ભરી. રાજ્યના મોટા કારભારીઓથી માંડીને સામાન્ય પ્રજાજન સહિત સર્વે રાજાની આજ્ઞા માનીને ત્યાં આવ્યા હતા. પછી સભામાં રાજાએ કહ્યું, આ સભામાં બેઠેલા સર્વેમાંથી જેણે પણ નાના મોટા ગુના કર્યા હોય એ સહુ ઊભા થઈ પોતાના ગુનાઓની જાહેરમાં કબૂલાત કરી લેશે તો એને માફી બક્ષવામાં આવશે. પણ જે ગુનેગાર હોવા છતાં જાહેરમાં એની કબૂલાત કરી માફી નહીં માગે તો એને સખતમાં સખત શિક્ષા કરવામાં આવશે. રાજાએ આવી જાહેરાત ત્રણ વાર કરી. પ્રજાજનોમાંથી જેણે જેણે નાના મોટા ગુના કર્યા હતા એ બધા જ સભામાં ઊભા થઈ માફી માંગી રાજાની આજ્ઞા લઈને ઘેર ગયા. પણ રાજાના જે કારભારીઓ હતા એમાંથી કોઈ ઊભું ન થયું. ત્યારે રાજાએ કહ્યું, કારભારીઓ, હું જાણું છું કે તમે બધા ભ્રષ્ટાચારી છો, છતાં તમે કોઈ પોતાના ગુનાઓની કબૂલાત કરતા નથી. બીજા લોકો તો મારાથી ડરીને ગુનો કબૂલ કરી લે છે, પણ તમે સૌ તો અતિશય અભિમાની છો, તેથી તમારા વાંકની વાત છાની રાખી તમે ગુના કર્યા જ કરો છો. તમે જ સખત શિક્ષાના અધિકારી છો. પછી રાજાએ એ સર્વના ગુનાની તપાસ કરાવી એમને કડકમાં કડક શિક્ષા કરી. આ પ્રસંગ ધર્મધુરંધર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે એમના શ્રી હરિ લીલામૃતમ ગ્રંથના પ્રથમ ભાગમાં બહુ વિસ્તારથી વર્ણવ્યો છે. ઉપરોક્ત દ્રષ્ટાંતનો સાર કહેતા શ્રીજી મહારાજ આગળ કહે છે, સુણો તે વાતનો હવે સાર, જેને છે અભિમાન અપાર, તે તો જાણે છે તપ જપ કરી, ભવસાગર હું જઈશ તરી, નથી કરતો હું પાપ લગારે, પ્રભુ શું કરશે મને ત્યારે, જેવું કરીએ તેવું જ પમાય, ત્યારે પ્રભુની ગરજથી શું થાય, એમ સમજે છે મૂઢ અજ્ઞાની, પ્રભુ ન ભજે અહમ બ્રહ્મમાની, મારા આશ્રિત છો જન જેહ, તેવા કોઈ થાશો નહીં તેહ. શ્રી હરિ લીલામૃતમ ભાગ એક વિશ્રામ 10 શ્લોક 46-48 પૃષ્ઠ 415. આ વાત સંતો તથા હરિભક્તો આગળ મહારાજે કરી તે વખતે પ્રેમાનંદ સ્વામી પણ સભામાં બેઠા હતા. એમણે શ્રીજી મહારાજની વાતનું તાત્પર્ય તત્કાળ ગ્રહણ કરીને નિષ્કપટ ભાવે અંતર્વૃત્તિ કરીને શ્રીજી મહારાજ પાસે માફી માંગી. જાણીએ અજાણીએ થયેલી ભૂલને પણ અંતર્યામી અને સર્વજ્ઞ મહારાજ જાણે જ છે, તો તેમની પાસે શું છુપાવવું? આવા અંતર્ભાવને કાવ્યરૂપે નિરૂપી પ્રેમાનંદ સ્વામીએ એ જ વખતે સભામાં કીર્તન રચીને શ્રીહરિ પાસે ક્ષમા યાચના કરી. મેં તો ગુનેગાર તેરા રે હો સ્વામિન મેરા, હું ગુનેગાર તેરા કિરતાર દે શરણ ચરણ કેરા રે, મેં તો ગુનેગાર તેરા રે. ધરમ ધુરંધર શ્રી વિહારીલાલજી મહારાજ લખે છે, રચ્યું પદ પ્રેમાનંદે તે વેરા, પ્રભુ મેં તો ગુનેગાર તેરા. શ્રી હરિલીલામૃતમ પૃષ્ઠ 415. આ પદના અનુસંધાનમાં બીજા ત્રણ પદો છે, તેથી આ ચાર પદોની એક સરસ ચોસર બની છે. સંપ્રદાયમાં આ ચોસર ખૂબ જ મનનીય ગણાય છે અને મંદિરોમાં ગવાય છે.
ગુનેગાર તેરા રે, હો સ્વામિન મેરા, હો મે તો ગુનેગાર તેરા રે, ગુનેગાર તેરા રે, હો સ્વામિન મેરા, હો સ્વામિન મેરા. ગુનેગાર તેરા કિરતાર દે શરણ ચરણ કેરા રે, હું ગુનેગાર તેરા કિરતાર દે શરણ ચરણ કેરા રે, હો સ્વામિન મેરા, ઓ મે તો ગુનેગાર તેરા રે, સ્વામિન મેરા, ઓ સ્વામિન મેરા. અધમ ઉધાર પતિત જન પાવન, પતિત જન પાવન, અધમ ઉધાર પતિત જન પાવન, પતિત જન પાવન, અરે મેટત ભવ મે તત राधे हो स्वामी मेरा। ओ मैं तो गुण कर तेरा दे हो स्वामी मेरा, हो ये ही विरुद घनश्याम सुनी तेरा कीनो चरण डेरा रे, ये ही विरुद घनश्याम सुनी तेरा कीनो चरण डेरा रे। प्रेमानंद के प्रभु भाव सागर, प्रेमानंद के प्रभु भाव सागर ते अरे पार करो तुम बेरा रे हो स्वामी मेरा। मैं तो गुनेगार तेरा, गुनेगार तेरा, गुनेगार तेरा रे, मैं तो गुनेगार तेरा रे हो स्वामी मेरा, हो स्वामी मेरा, ओ स्वामी मेरा, ओ स्वामी मेरा।
आस्वाद राग भैरवी मां प्रयोजायेलुं प्रस्तुत पद प्रेम सखी प्रेमानंदनुं अति भावुक पद छे। प्रेमानंदे ગુજરાતી ઉપરાંત હિન્દી અને વ્રજ ભાષામાં પણ સુંદર પદો રચ્યા છે। ખ્રિસ્તી ધર્મમાં જે મહત્વ જીવનમાં થતા નાના મોટા ગુનાઓની કબૂલાત કન્ફેશનનું છે અને ચર્ચમાં કન્ફેશન બોક્સ પાસે જઈ દિલના ગુનાહિત ભાવને હળવો કરવાની જે પ્રથા છે તેની પાછળ પણ પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્તનું જે તત્વજ્ઞાન શ્રીજી મહારાજે સભામાં સમજાવ્યું એ જ છુપાયેલું છે। પ્રેમ સખી અહીં દીનભાવે પોતાના ગુનાહિત હૃદયનો નિખાલસ એકરાર કરે છે। હે માલિક, હું તો તારો અપરાધી છું, એક અદનો અપરાધી, મને માફ કરી દે મારા નાથ, અને વાલા તારા ચરણોમાં સદાય માટે મને શરણ આપ। પ્રભુ, તું તો અધમ એવા પાપી જીવોનો ઉદ્ધારક છે, તારક છે, અરે પાપી અને પતિતને પુણ્યશાળી બનાવવાનું કામ તો તારું છે। જન્મ મરણના ફેરા તારા અભય આશ્રયે જ ટળે એમ છે। હે ઘનશ્યામ, તારી આવી મહત્તા જોઈને જ મેં તારો આશરો લીધો છે, તારો આવો મહિમા સમજીને જ તારી પાસે આવ્યો છું। માટે પ્રભુ, મારા ગુના માફ કરી મને તારા શરણમાં રાખી મારી જીવન નૈયાને સંસાર સાગરની પાર ઉતારજે। પ્રેમાનંદ સ્વામીને તો ગુનો હોય જ ક્યાંથી, આ તો શ્રીજીની પ્રેરણાથી આપણા જેવા સામાન્ય સંસારી મુમુક્ષુ જીવોને પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્તની રીતિ અને નીતિનો મર્મ સમજાવવા કવિએ આ કાવ્ય રચ્યું છે। પ્રેમ સભર ભક્તિ દ્વારા પ્રભુ સાથે તન્મયતા સાધી પ્રેમાદ્વૈત કેળવી કવિભક્તિની સિદ્ધાવસ્થાની પરમ ચરમ દશા અનુભવતા હોવા છતાં વૈરાગ્યમૂલક દાસ્ય ભાવ ભૂલતા નથી એ એમની અનન્ય દીનતા સિદ્ધ કરે છે. આ કાવ્ય પ્રેમાનંદની ભાવસમૃદ્ધિને કારણે, ભગવાન પ્રત્યેની એમની અનન્ય નિષ્ઠાને કારણે પ્રભાવક બન્યું છે. ભાવની સચ્ચાઈ ને સઘનતા પદને કેવું માર્મિક રૂપ આપે છે તે અહીં જોઈ શકાય છે. કવિને પ્રાસ પણ સહજ સિદ્ધ છે. પ્રેમાનંદનું હિન્દી પરનું પ્રભુત્વ અહીં પદમાધુર્ય નિષ્પન્ન કરવામાં ઉપકારક નીવડ્યું છે.